તારીખ 8/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 32 અને 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
ત્રણ પેરેગ્રાફ છે. પહેલા પેરેગ્રાફમાં કાર્ય કરવાનો મર્યાદા પોતાના પરિણામ સુધી છે, પરિણામ ખ્યાલ છે, એટલે બીજા જળમાં કે છે એ અભિપ્રાય છતાં બીજાના કાંઈ કરવાનો જે અભિપ્રાય છે એ કરતાપણાનો અભિપ્રાય છે, એ તૂટી જાય છે. અને જ્યારે એ અભિપ્રાય તૂટી જાય છે ત્યારે જે આકુતામવાળા પરિણામ છે, ફળ પદાર્થ એ પરિણામને સ્વરૂપ આશ્રિત કરવાનો જે ઈષ્ટ છે ત્યાં સુધી આવે છે. બીજું કે સાધક પણ છે એ સ્વરૂપમાં પરિણામ આવતા શરૂ થાય છે, મુનિ પણ વગેરે. અને એને પર તરફના પરિણામની રુચિ રહેતી નથી, અપેક્ષા રહેતી નથી, કરી તો શકતો નથી પર પદાર્થનું કાર્ય, પણ એ બાજુના આંશિક પરિણામ થાય છે એની પણ અરુચિ રહે છે. એટલી ભૂમિકા બાંધી છે. હવે ચોથા પેરેગ્રાફનો કે ઉક્ત માન્યતા અને તદ્રુપ અનુભવોને પર અનાદિ છે, ચલાયા દ્રષ્ટિકામો તૂટતા દર્શનમો, દ્રષ્ટિકામો એટલે દર્શનમો. આ માન્યતા થતા અને એ માન્યતા અનુસાર તદ્રુપ અનુભવ થતા અનાદિનો દર્શનમો છે એ તૂટે છે. અને દ્રષ્ટિને જે સ્વ અખંડ સ્વ આત્મા કો લક્ષ્ય ક્યા હૈ ઉસમે એક સાથ પરિપૂર્ણ પરિણામ કા પ્રસરણ નહીં હોતા, તબ તક પરિણામ કા કુછ અંશ અખંડ કે સાથ સુખરૂપ પરિણમતા હૈ, ઉસે પરિણામ કા કુછ અંશ ઉદય કે સાથ પરાશ્રિત દુઃખરૂપ પરિણમતા. એ સંયમ દર્શન થયા પછી પણ, દર્શન નો ગયા પછી પણ, પરિપૂર્ણ પરિણમન થયા પહેલાં સાધક દશામાં પરિણામના બે ભાગ થાય છે. એક અંશ, એક જ પર્યાયનો અંશ સ્વરૂપ સાથે અખંડ સાથે રહે છે, એની સાથે રહે છે, એક સાથ કુછ અંશ અખંડ કે સાથ સુખરૂપ પરિણમતા હૈ, ઉસી પરિણામ કા એ જ પરિણામનો કુછ અંશ એટલે અમુક અંશ ઉદયની સાથે પરાશ્રિત રૂપે દુઃખ રૂપે પરિણમે છે. આમ સુખ અને દુઃખ સાધકની અવસ્થામાં બંને હોય છે. આટલું તો ચોખ્ખું કર્યું છે. દેવાદિક પ્રત્યે ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે તો સાથે સુખ પણ લાગે છે, એ વાત તો પત્રમાં આવી છે.
એક સમયમાં એક સાથે બે
પરિણામના બે વિભાગ થઈ જાય છે. એક ભાગ અંતર્મુખ વળેલો રહે છે, એક ભાગ બહિર્મુખ વળેલો રહે છે. બંનેની દિશા જુદી જુદી છે. પરિણામ એક, એક પરિણામને દિશા બે. પરિણામ એક, એકને સ્વરૂપાશ્રય અને સ્વરૂપાશ્રય અધૂરો હોવાથી થોડું પરસન્મુખતા, અલ્પ પરસન્મુખતા, પર આશ્રય નથી પણ પરસન્મુખતા છે, એટલો દોષ રહી જાય છે. પહેલાં તો આ પહેલો ભાગ મોકલેલો છે, પહેલો ને બીજો, પછી ત્રીજો ભાગ મોકલેલો છે. આ પહેલો બીજો તો વાંચી લીધો છે, એમાં આ વાત તો ચોખ્ખી છે કે સુખ ને દુઃખ બે થાય છે. પછી એકાંત દુઃખ માને છે એમ ક્યાં વાત આવી ગયા એવું છે. પૂર્વગ્રહ છે એ તટસ્થતાનો નાશ કરે છે, પૂર્વગ્રહ છે એ તટસ્થતાનો
નાશ
કરી નાખે. સાધક અથવા મુનિ કે ઈસ પ્રકાર કા પરાશ્રિત પરિણામમાં રાગ અંશ. સાધક વ મુનિ કે ઈસ પ્રકાર કા પરાશ્રિત પરિણામમાં રાગ અંશ ઉપદેશાદિક કા કારણ હોતા હૈ. આટલો જે પરાશ્રિત પરાશ્રિત કર્યો પણ પર સન્મુખ છે, આશ્રય તો જેમ સ્વરૂપનો લે છે એવો આશ્રય કાંઈ ત્યાં નથી લેવાતો એકત્વ બુદ્ધિએ, એટલે સન્મુખતા લઈએ. એ અંશ છે, એ રાગ અંશ છે અને એમાં ઉપદેશનો વિકલ્પ આવે છે, એ ઉપદેશનું કારણ થાય છે બીજા જીવ માટે, નીચેની કૃતિના જીવ માટે ઉપદેશનું કારણ થાય છે. મુનિ હોય તો એ શ્રાવકને જ્ઞાનીને ઉપદેશનું પણ કારણ થાય છે, જ્ઞાની હોય શ્રાવક હોય તો તે અજ્ઞાનીને પણ ઉપદેશનું કારણ થાય છે. પોતાની ઉપરની ભૂમિકાને ઉપદેશ ન આપે, પોતાથી ઊંચા હોય એને ઉપદેશ ન આપે, સાધુ હોય આચાર્યને ઉપદેશ ન આપે, આચાર્ય સાધુને ઉપદેશ આપે પણ સાધુ આચાર્યને ઉપદેશ ન આપે, તેમ શ્રાવક થઈને કાંઈ સાધુને ઉપદેશ ન આપે. રાગંશ ચારિત્રમો હૈ અને આવો જે રાગંશ છે તે ચારિત્રમો છે, દર્શનમો નથી ત્યાં એમ કહે છે, ચારિત્રમો છે, ફક્ત આકુલતામય છે અને તે એમાં પણ આકુલતા છે. એકાંતે સુખ છે જ્ઞાનીને એવું નથી એટલે એમને પણ આકુલતા છે. એ હર સમય હે હૈ અને એ પ્રત્યેક સમયે કોઈ સમયે એને ઉપાદેયતા નથી જ્ઞાનીને, અપેક્ષાએ કોઈ વાત કરે તો પણ એની ઉપાદેયતા નથી, કોઈ વાત અપેક્ષાએ કરે યથાસ્થાનના રાગ દ્વેષની તો પણ એની ઉપાદેયતા ખરેખર નથી એમ સમજીને લેવાનું છે. મર્યાદિત વાત છે, પ્રસંગ પૂરતી વાત છે. એ હર સમય એ હૈ પ્રત્યક્ષ દુઃખરૂપ હૈ અને એ પ્રત્યક્ષ દુઃખરૂપે છે. આકુલતામાં એ તો કીધું હતું પણ પ્રત્યક્ષ દુઃખરૂપ છે, કેમ કે વેદન પ્રત્યક્ષ હોય વેદન પરોક્ષ હોય શકે. જોકે મુનિયો કો બિલકુલ રૂચતા નહીં, કેમ કે એમનો પ્રશ્ન એ છે શેઠીજીનો કે મુનિઓએ બીજાના ચારિત્ર નિર્માણનું મુખ્યપણે કાર્ય કરવું જોઈએ અને સમાજના જીવોનું ચારિત્ર એને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો કે મુનિઓને એ બિલકુલ રૂચતું નથી, એમાં રસ બી આવતા નહીં અને એમને રસ પણ આવતો નથી. પુરુષાર્થ કી નિર્બળતા છે અખંડ આત્મા કી પૂરી પકડ ચારિત્ર પરિણામ મેં નહીં હોને છે, એસા રાગંશ હોતા હૈ. પૂરેપૂરું ચારિત્ર પ્રગટ નહીં થયેલું હોવાથી આવો રાગંશ ઉત્પન્ન થાય ચારિત્ર ગુણની પર્યાયમાં, એ સ્વાભાવિક છે અને એવું બને છે. જિષ્કા નિષેધ પ્રતિ સમય ઉનકી દ્રષ્ટિ કરતી રહેતી એના ઉપર વજન આપે છે, એ થાય છે એના ઉપર વજન નથી આપતા પણ થાય છે એનો નિષેધ વર્તે છે એના ઉપર ફરીને પાછું નિષેધાત્મક વચન લીધું, એ દ્રષ્ટિ તો એનો નિષેધ કરે છે. વિકલ્પ નથી આ તો, નિર્વિકલ્પ નિષેધ છે. સ્વરૂપનો આદર પણ નિર્વિકલ્પ છે અને રાગાંશનો નિરાદર અનાદર નિષેધ પણ નિર્વિકલ્પ આવે છે. એક સમય કે લીએ ભી ચારિત્ર મોહ સ્વરૂપી રાગાંશ કો વો અપના કરતે હુએ નહીં સમજે નહીં સમજતે, જો કે પ્રત્યક્ષ દુઃખરૂપ હે. ફરીને ત્રીજી વખત લીધું કે જે પ્રત્યક્ષ દુઃખરૂપ હોય એને કર્તવ્ય કેમ સમજે, એને ઉપાદેય કેમ માને, એને કરવા યોગ્ય કેમ માને, એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક માણસને દંડ ભરવો પડે, દંડ ભરવો પડે તો એ કાંઈ ખુશીથી દંડ નથી ભરતો, પણ અજાણતા ગુનોથી હોય કે જાણીને ગુનોથી હોય દંડ તો ભરવો જ પડે. ત્યારે કોર્ટને એમ કે ભાઈ તમે સજ્જન માણસ છો, ભલે તમારાથી અજાણથી થઈ ગયું હોય પણ અમારી ફરજ તો ગુના ગુનેગારને દંડ કરવાની છે. જોકે અમારે દંડ દેવામાં વ્યવસ્થા છે, વધુમાં વધુ અમે આટલો દંડ કરી શકીએ, ઓછામાં ઓછો અમે આટલો દંડ કરી શકીએ. તો પેલા શું કે સાહેબ, મેં તમારું નિવેદન તો કર્યું છે કે મારાથી આ અજાણતા ભૂલ થઈ છે, આપને યોગ લાગે કરો. હું સર જે તમારો ચુકાદો છે માથે ચડાવી તો એ વિનય છે એમ કે હું સહર્ષ ચુકાદો માથે ચડાવી છે તેને હોશ છે કઈ દંડ ભોગવવાની. પણ પેલા માણસ કે ભાઈ વધુ વધુ 10,000 ને ઓછામાં ઓછા 500 રૂપિયા દંડ થાય, તમે સારા માણસ તો 500 રૂપિયા દંડ તો રાજી થાય. એવું કે શું કે સાડાનો હજાર બચાય એટલે રાજી થાય. બહુ સાહેબ આપનો બહુ ઉપકાર, આપનો આપનો ઘણો ઉપકાર, આપનો આભાર માનવું નહીં ભૂલો. રાજી થઈને 500 રૂપિયા હોશે હોશે ભરી દઈએ, એને 500 રૂપિયા ભરવાનો હોશ છે કે
નહીં?
એ વખતે એને ઉપાદેયતા નથી, એવી વાત અભિપ્રાયમાં ઉપાદેયતા નથી. અભિપ્રાય તો એમ છે કે મને નિર્દોષ છોડી દઈએ તો સારું, આ 500 રૂપિયા દંડ ભર્યો એ પણ મારા મારો જે આખો રેકોર્ડ છે અત્યાર સુધીમાં કોર્ટની અંદર મેં દંડ ભોગવ્યો એ પછી એનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ તૂટી જાય છે. રેકોર્ડ તો ખરાબ થાય ને, પછી કોર્ટના ચોપડે તમારું નામ ચડી ગયું છે એકવાર આ ગુનાસર તમે દંડ ભોગવેલો છે. કોઈનો અભિપ્રાય હોય એવી રીતે વાત છે. રાગ આવે છે પણ એ પ્રત્યક્ષ દુઃખરૂપ છે, અથવા વારંવાર સ્વમે સ્થિત હોતે હુએ રાગ અંશ કો તોડતે હુએ વો શુદ્ધ સિદ્ધરૂપ હો જાતે હૈ. અને તેથી વારંવાર એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે મુનિરાજ, રાગ અંશને તોડતા જાય છે અને શુદ્ધ સિદ્ધ સ્વરૂપમાં પહોંચી જાય છે. આ મુનિદશા છે. મુનિદશાનો ચિતાર લઈ લીધો એમણે ચોથા પરિગ્રહથી. મુનિદશા આવી હોય છે, પ્રત્યક્ષ મુનિ જોયા નથી છતાં જ્ઞાનમાં મુનિરાજ આવી જાય છે પોતાની સાધક દશા ઉપરથી. સારી વાત એવી તો મુનિરાજને પણ માણસને તર્ક કરવો હોય તો કરે કે પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નિરતિ તાર પાડે છે તો અતિચાર ન લાગે એની કાળજી તો રાખે. ક્રિયા સમિતિ ચાલે તો યજ્ઞાથી ચાલે, આદાન નિક્ષેપણ સમિતિમાં ચીજ વસ્તુ લે મૂકે તો બરાબર, પીછેથી જરાક ઝરણા છે એને એમાં રૂચતું નથી, ગમતું નથી, દુઃખરૂપ લાગે છે તો પછી આટલી બધી કાળજી શું કરવા લઈએ? તર્ક કરવાવાળા તો તર્ક કરે કે આટલી બધી દરકાર શું કરવા કરે છે. એક અપેક્ષા એ નીચેવાળા એમ કે આ મુનિરાજ છે એ 28 મૂળ ગુણનું નિરતિચાર પ્રતિપાલન કરે છે. શું પાલન કરે છે એમ કહેવાય, તોડતા નથી માટે પાલન કરે છે. જે રૂચે ને એનું પાલન પોષણ કરાય એ અપેક્ષા જુદી છે, આ અપેક્ષા તોડતા નથી એ અપેક્ષાએ પાલન કરે છે. રૂચિની અપેક્ષાએ એક રાગનો કણિયો પણ એમને રૂચતો નથી. જો એક રાગનો કણ રૂચે તો સમ્યક દ્રષ્ટિ ન હોય, મુનિ તો ન હોય પણ
સમ્યક દ્રષ્ટિ નહીં,
સમ્યક દ્રષ્ટિ ન હોય. જેને રાગ એક થોડો પણ રાગ જેને રૂચે છે એ સર્વ આગમધર ભલે ભલે બધો આગમ જાણતો હોય પણ જાણતો તેની આત્માને, એ આત્માને જાણતો નથી એટલે સમ્યક દ્રષ્ટિ નથી. સમયસારમાં તો ગાથા છે. શુદ્ધ સિદ્ધ રૂપ હો જાતે હૈ મુનિયો કે રાગાંશ નિમિત્તક ઉપદેશ મેં ઉક્ત આશય કા સંકેત. મુનિઓના રાગ અંશના નિમિત્તે જે ઉપદેશ થયો એ ઉપદેશમાં પણ આવો જ સંકેત હોય છે કે રાગ છે અણુમાત્ર પણ કરવા જેવો નથી. બસ એ શબ્દ છે ગાથામાં. પણ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને તે હોય આલમ દરવલે પણ આ પછી એટલે મુનિરાજ ના ઉપદેશમાં કુંકુંડાચાર્ય મુનિરાજ નો ઉપદેશ છે ને એમાં એ વાતનો સંકેત હોય છે આશાનો કે એક અંશ રાગ કરવા જેવો સદભાવ હોય છે પણ એની રુચિનો સદભાવ લેવો છે અભિપ્રાયનો સદભાવ લેવો છે ચારિત્રનો સદભાવ નથી લેવો કેમ કે આ શ્રદ્ધા પ્રધાન શાસ્ત્ર ચાલે છે ને એટલે એની શ્રદ્ધામાં સદભાવ નથી શ્રદ્ધતા નથી એક અંશે પણ એને શ્રદ્ધાથી એના પ્રત્યે સદભાવ નથી આપણે કહીએ ભાઈ આપને અમારા પ્રત્યે જરા સદભાવ છે બહુ એમ ન કેવું હોય તો અમને બહુ માન આપે છે એવા શબ્દ ન વાપરવા તો શું બોલે સદભાવ પ્રત્યેની કોઈ વાત કરી હોય અમારા પ્રત્યે સદભાવ રાખે છે અમને બહુ માન આપે છે એમ ન કે અમારા પ્રત્યે સદભાવ રાખે છે તમને બહુ આદર કરે છે એવું ન બોલે એમ શ્રદ્ધા છે એ રાગના એક પણ પ્રત્યે સદભાવ ન રાખે આદર ન કરે જરાય આદર ન કરે સદભાવ રીતે આદર કરવો અસ્તિત્વ રાખવું એમ નહીં આદર કરવો અણુ માત્ર પણ આદર નથી કરે છે ને તો કે કરે છે પણ આદર વગર કરે છે અનાદર છે શબ્દો છે પણ હવે અર્થ પ્રકરણ અનુસાર કરવો પડે સદભાવ તો છે વિદેશામાં તો રાગ નો સદભાવ છે માત્ર હું ઘણો રાગ છે અગ્રેજ સમ્યક દ્રષ્ટિ છે બધો રાગ ઉભો છે સદભાવ નથી એટલે આદર નથી મુનિઓ કે રાગાશન નિમિત્તક ઉપદેશ ને ઉક્ત આશય કા સંકેત હોતા હૈ આ વાત મુનિઓ કરે છે એમના ઉપદેશમાં રાગ જરા પણ આદરણીય નથી એવો ઉપદેશ કરતા હોય છે પછી હોનહાર વાલે જીવ કેવો નિમિત્ત રૂપ પડતા હૈ કોને જેની હોનહાર સારી છે એને નિમિત્ત પડે છે બધાને નિમિત્ત પડતું નથી સમયસર તો 2000 વર્ષથી છે પણ જેની ભવિતવ્યતા પાકી છે એને એ નિમિત્ત પડે છે પૂર્વ સ્વયં બે ઉપદેશાદિકી તરફ સે લક્ષાતા તા હુઆ જેને શું થાય છે કે જેને હોનાર સારી છે એ પણ ઉપદેશ બાજુનું લક્ષ્ય હટાવે છે કેમ કે એ રાગથી લક્ષ્ય જાય છે ઉપદેશાદિકો મુનિઓ કા કર્તવ્ય નહીં સમજતા હુઆ અને એમ સમજે છે કે મુનિને પણ ઉપદેશ છે એ કર્તવ્ય નથી એમ પોતાને લક્ષ્યમાં ખ્યાલમાં આવી જાય હા સાંભળનારને એમ ખ્યાલમાં આવે છે કે મારા ગુરુ મને ઉપદેશ આપે છે કે તું એક અંશ રાગનો સદભાવ નહીં કરતો તો પોતે એવો અભિપ્રાય ને શ્રદ્ધા રાખીને વાત કરે છે પરિણમીને વાત કરે છે એમને વાત કંઈક કરે છે અને પરિણમે છે કંઈક એમ છે
નહીં જે ઊંધા પડે છે જે જીવો એની ઉનાર
પોતાનું કરવા જેવું છે એ બધું જોઈને આ જીવે પણ એવું જ કર્યું છે આ જીવે પણ ભૂતકાળમાં અમુક પ્રકારના એમનો પણ વિરોધ કરનારા જીવો હતા તો કે આ બધું જોઈને એમ લાગે છે કે કેવો જ્ઞાન માં જે અનંતકાળ સંસાર ચાલવાનું જે જોયું છે એ વાતની પ્રતીતિ થાય છે આવા બધા જીવો જોઈને પ્રતીતિ થાય છે કે આવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે એમનું તો વચન એટલા નિર્મળ એમનું જીવન એટલું નિર્મળ પરિચય કરે એ તો છાપ લઈ જ જાય અત્યારે 100 વર્ષ થઈ ગયા 90 વર્ષ તો થઈ ગયા ધ્યાન સો વર્ષ પહેલા એમ માનો કે પરિચય કરવા યોગ્ય હતા સ્થિતિમાં, ધ્યાન પહેલાના 10 વર્ષ જોઈએ તો. તો અત્યારે 100 વર્ષ પછી એમની વાણી સ્પર્શી જાય છે ને, ગુરુગૃહમાં તો શું થાય, 100 વર્ષ પછી પણ અનેક માણસોને એ વાણી સ્પર્શી જાય છે, હજારો માણસ ભલાય છે. એવું પટેલ મિયા એમની રાત્રે આવ્યા હતા, ડૉક્ટર ઘનશ્યામ પટેલ હોય, થોડીક વાતચીત કરી બોલો. મને કે શ્રી કૃષ્ણ નરક માં ગયા છે ને આમાં આવે છે જૈન શાસ્ત્ર, એ કેમ હશે? હિન્દુ સંપ્રદાયમાં રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ પ્રત્યે સાક્ષાત ભગવાનનો ભાવ, ભગવાનનો અવતાર માને છે અને એ સાક્ષાત ભગવાન છે, અને એ નરકમાં જાય એ વાત કોઈ રીતે વિચારમાં લઈ શકાય નહીં, વિચારમાં લેવી કઠણ પડે. એવું છે કે શ્રી કૃષ્ણ માટે એવી વાત નથી. આવતી 24 મહિના પહેલા તીર્થંકર એ પણ જયારે નરકમાં છે, શ્રી કૃષ્ણ 13મા તીર્થંકર છે આવતી 24મા જૈન ઇતિહાસ પ્રમાણે. આ બધી ઐતિહાસિક વાતો છે. અને અપરાધ કરે જેનું જીવન ક્રોધ માન થી વિશેષ પ્રકારે માયાનો પણ ઘણો પ્રકાર હોય, એ તો બધો જે પ્રકાર છે એમાં તો કર્મબંધનમાં તો પરમાણુની કુદરતી જ હોય છે. શ્રીમદજી એ તો જવાબ એવો આપ્યો છે કોઈ એમની છેલ્લી દશા હતી એ કેવી જ્ઞાન દશા હતી એ વિચારવા યોગ્ય છે. સંસ્કાર ઉપર નજર એની વર્તમાન છેલ્લી જે દશા હતી એ તમે જુઓ તો એવી દશા મને પ્રાપ્ત થાય એવી મુમુક્ષુને ભાવના થાય એ વિશે મૃત્યુ છે એ બહુ સારું છે. એ જ્ઞાનથી સમાધિ મનન એ પત્રમાં આવે છે. આવું ગુમડું છે આ જગ્યાએ. પછી બીજી પણ થોડીક એવી ઐતિહાસિક વાત કરી કાઢી પ્રાપ્તજીના પ્રાપ્તે અન્ય ધર્મનો ઇતિહાસ જૈનોને લખવાની જરૂર પણ પડી ગઈ. ત્યારે રામચંદ્રજીને શ્રી કૃષ્ણ છે એ હિન્દુ ધર્મના દેવો છે તો એનો ઇતિહાસ આપણે લખવાની શું જરૂર પડી? એમના દેવો છે એમ સમજીને નથી લખાયેલા પુરુષો હોય છે, એમના પુરુષો હોય છે, એના ચારિત્રો લખાય છે અને એના ચારિત્રની અંદર એવા એવા બનાવો હોય છે કે બીજાને ઉપદેશનું અને લાભનું કારણ થતા હોય છે. એટલા માટે લખાય છે એ એના દેવ છે એમ સમજીને લખાય. એ લોકો જૈન હતા અને રામચંદ્રજી જૈન હતા એમ સમજીને લખાય છે. દીક્ષા લીધી હતી તદ્વ મોક્ષગામી હતા. જો એમને દ્વેષથી લખ્યું હોત શ્રી કૃષ્ણ પ્રત્યે તો રામચંદ્રજી માટે પણ એવું જ કાંઈક દ્વેષથી લખ્યું હોત. તમારું એક ખોટું તો તમારું બધું ખોટું, તમારા શ્રી કૃષ્ણ ખોટા તો તમારા રામ પણ ખોટા એમ કહેવા મને શું વાંધો હતો? જ્યારે એને ગાળા દેવી છે તો પછી બધાને દઈ દે, એક એને આરામ કરવા છે. ચંદ્રજીને શરમ સુધી લીધી નહીં. અત્યારે સિદ્ધાર્થમાં એમનું આત્મજ્ઞાનમાં આવે છે, જૈન ઇતિહાસ મોક્ષ ગયા છે. પછી કઈ કઈને બીજું ત્યાં એવી રીતે ચિત્રી છે હિન્દુ રામાયણમાં કે એમને રામચંદ્રજીને વનમાં મોકલવાનું વચન માંગ્યું છે. જૈન રામાયણમાં એવું નથી, ત્યાં તો એટલો બધો કુટુંબ પ્રેમ બનાવ્યો એમ બતાવ્યો છે કે જેટલો ભરત પ્રત્યે એને પ્રેમ છો એવો જ વિશેષ પ્રેમ રામચંદ્રજી પ્રત્યે. રામચંદ્રજી એવા ગુણિયલ હતા પહેલેથી જ, તે નાની ઉંમરથી જ એટલા જ ગુણવાન હતા, પુરુષોત્તમ પુરુષ કહેવાય ને એટલા માટે કે એમને કોઈ એમના પ્રત્યે ગુણની દ્વેષ થાય કોઈ કલ્પી જ ન શકે. અને આજે 1000 વર્ષ પછી રામરાજ તરીકે તો આજે બી પંકાય છે, એટલું તો એને રાજ સરસ કર્યું, એટલું એને ગ્રસ્થાશ્રમ સરસ ફેલાવ્યું. એ બધી વાત ચાલી બધું ત્યાં તો એવી કઈ કઈ સરસ બતાવી છે. બધું એમ તો ઘણું કે રામચંદ્રજી ભલે રાજ કરે એનો મને કઈ વાંધો નથી, પણ ભરત જો દીક્ષા લઈ લે તો હું જીવી નહીં શકું. આ મારો જે અનુરાગ છે એ હદબારમાં છે, એટલે મારા શ્વાસ ખાતર ખાલી એને ગાદી પાડી છે. આમનો વનવાસનો માગ્યો નથી એમ વાત છે. પણ એ તો ભરત અને રામચંદ્રજીની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી ઇન્દ્રોદરની સમજણ. જો પિતાજીનું વચન પાળવું હોય અને માતાને બચાવવી હોય તો મારે અજ્ઞાતવાસમાં થોડો સમસ્યા લાગવી જોઈએ, તો ચલાવે એટલે તો બીજાને અંદરું કરવું. દ્વેષ કે વાત લખી મારે કેમ છે કે એને ઊંડે ઊંડે પણ કાંઈક જે પ્રજામાંથી આવતા હોય એની મહત્વ તો હોય અને કલ્પના ભગવાન તરીકે કરી હોય એ એકદમ તોડે છે. કે આ બધી વાત તો પ્રયોજન છે, પણ તમે વિષ્ણુમાંથી આવ્યા છો એટલે કઈ દ્રષ્ટિએ વિચાર્યું છે જાણવા માટે પૂછે. આ બધી વાત અપ્રયોજન છે. કૃપાલુદનના વચને એટલે એટલો બધો મને વિશ્વાસ છે, પછી બોલે એટલો બધો મને વિશ્વાસ છે ગજમનો પુરુષ છે. આવો આવો કોઈ જોયો નથી એમ કરીને પછી પછી જે શ્રીમદ્જીનો મહિમા કર્યો, હજી તો બે વર્ષોને દાખલ થયા છે એમ નામ રહેતો નથી. એટલું આત્માના પરમ કલ્યાણની ઘણી વાતો કરું છું, અદભુત વાતો કરે છે. એમનો જે એમના પ્રત્યે જે વિશ્વાસ આવે છે એ વિશ્વાસ માતા કર્યો બહુ બધું પરોક્ષ છે. કહેવાનો મતલબ એક સો વર્ષ પછી પણ એમના વચનો માટે એમની મતીને આવો આપણા સમાજની પરિસ્થિતિ એવો અનુયાયી તરીકે આવે મહાજ્ઞાની છે. વધારે આપણી કેપેસિટીથી કંઈક આગળની વાત કરતા લાગે છે, આપણને નથી સમજાતું માટે આપણી કેપેસિટી સમજવાની કંઈક ઓછી છે. એવી રીતે અસ્થિરતા કા દોષ સમજતા હોવા, શું છે મુનિ આદિ કા ઉપદેશ કર્તવ્ય નહીં સમજતા હોવા, સ્વયં ભી ઉપદેશ આદિ કી તરફ સે લક્ષ્ય હટાતા હોવા, ઉપદેશ આદિ કો મુનિયો કા કર્તવ્ય નહીં સમજતા હોવા ઓર ઉનકી અસ્થિરતા કા દોષ સમજતા હોવા, ઉન પર સે વૃત્તિ હટા કર સ્વજ્ઞાન કી ખાન મેં પ્રવેશ કરને લગતા. એ પણ મુનિરાજનો દોષ છે, એના ઉપરથી વૃત્તિ હટાવી અને પોતાના સ્વજ્ઞાનની ખાણમાં પ્રવેશ કરવા હરિયંતોં કે ઉપદેશ મેં નિમિત ઉનકા રાગ નહીં હૈ વરન કંપન કી એના ઉપરથી પણ વૃત્તિ હટાવીને પુરુષાર્થ એવો ચાલે છે કે પોતાના સ્વરૂપમાં આનંદ જ્ઞાનની ખાંડ છે એમાં પ્રવેશ કરવા લાગે છે. એ વલણ મુખ્ય વલણ આ છે સાધક દશાનું. ભલે શાદીનો પ્રસંગ બને છે બનવા યોગ્ય હોય ત્યાં તો પણ કોઈ બીજા જીવોનું હું બનાર પાક્યું હોય અહીંયા વિકલ્પનો એવો કાળ હોય મુનિયો કે રાગાંશ નિમિત્ત ઉપદેશ મેં સુપ્ત આશય કા સંકેત હોતા. કયા આશયનો? કે એક અંશ પણ રાગ કરવા જેવો નથી એવો સંકેત હોય છે. એ તો આપણે ગાથા દીધી કુંકુંદાચાર્ય માત્ર પણ રાગ આદિનો પણ ભાવ વર્તે अच्छी होनहार वाले जीव के वो निमित्त रूप पड़ता है, जेनी योग्यता पाके छे એની નિમિત્ત પડે છે. અહીંયા વિકલ્પનો કાળ છે, ઉદ્દેશના વિકલ્પનો સામે ઓલા જીવની યોગ્યતા પાકી છે. ગાળની પેન કાગને બેસવું ને ડાળને મુનિનો અભિપ્રાય રાગ કરવાનો નથી. એવી પવિત્ર દશા છે કે થોડુંક બહાર નીકળી જવાય તો બીજાના કલ્યાણના નિમિત્ત પડી જાય. નીકળવું નથી બહાર, બહાર નીકળી જવાય તો બીજાનું કલ્યાણ થઈ જાય એવું નિવેદન થાય. બહારની સુંદરતા છે અંતર બાય.
એમનો દોષ છે બીજાના ગુણમાં નહીં, એના ગુણ તો ખૂબ
ભાગ્ય. ગુણનો આંક કેવી રીતે કાઢવો, ગુણનું ધોરણ કેવી રીતે નક્કી કરવું, વાણીનું કામ નથી, વચનનું કામ નથી, વચનની શક્તિ નથી કહેવા માટે વચન પાસે એવા ગુણ છે. અચ્છી હોનહાર વાળે જીવ કે વો નિમિત્ત પડતા હૈ ઓર વો સ્વયં હૃદય સ્વયં ભી ઉપદેશ આદિ મુનિઓનું કર્તવ્ય છે કે બીજાના ચારિત્રનું નિર્માણ કરે और उनकी अस्थिरता का दोष समझता हुआ एक मुनिराज ने एक दोष है एम समझे थे पर उन पर से वृत्ति हटाकर अने ए उपदेश ऊपर थी पर वृत्ति हटाई ने ए उपदेश सांभळी ने एनो जे आशय छे एने अनुसरे छे वर्तन ने अनुसरता नथी. मुनि केम बहार निकल्या मने उपदेश आपता था एना आशय ने अनुसरे छे प्रवृत्ति ने अनुसरता
नथी.
મુનિઓની ફરજ છે બીજાના ચારિત્ર નું નિર્માણ કરે તો ક્યાં આવશે. જો એને સાધક દશાનો સાંગોપાંગ ખ્યાલ ન આવે તો એ રાગ રાગ કરતા દેખાય છે. બાહ્ય દ્રષ્ટિએ શું દેખાય છે, રાગ કરતા દેખાય છે. તો એને આવો રાગ કરવો જોઈએ ને આવો રાગ ન કરવો જોઈએ, આવો રાગ કરવો જોઈએ ને આવો રાગ ન કરવો જોઈએ. શ્રાવક એને ઉપદેશ આપશે. શ્રાવક છે, સિદ્ધિજી પોતે ગ્રસ્ત છે અને મુનિઓએ આમ કરવું જોઈએ એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કેમ કે રાગ ન કરવો એ વાત એમને સમજાણી. ઉપદેશ ને નિમિત્ત ઉનકા રાગ નહીં હૈ વરણ કંપન કે અસ્થિરતા. અરિયંત દેવ છે સર્વજ્ઞ પરમાત્મા, એમાં તો એમને રાગ નથી પણ ઉપદેશ તો ચાલે છે તો એમનું કંપન નિમિત્ત છે. યોગ ગુણની જે વિભાગ છે એ નિમિત્ત છે, અહીંયા ચારિત્ર ગુણનો વિભાગ નિમિત્ત છે, યોગ ગુણનો વિભાગ નિમિત્ત છે. સર્વજ્ઞ પણ નિમિત્ત નથી એમ દીધું. ઓલામાં પણ અંતર્મુખ દશા છે એ નિમિત્ત નથી, બે જગ્યાએ એવી રીતે લીધું.
વિતરાગ દશા નિમિત્ત કેમ બને, વિતરાગ દશા નિમિત્ત કેમ બને.
વિતરાગ દશા તો સ્વરૂપને સાધે છે એને છે નિમિત્ત પડે. મુમુક્ષુ એને પોતાના ઉપાદાનથી એને નિમિત્ત બનાવે છે. નિમિત્ત તો તમે સિદ્ધો ને બનાવો ત્યારે કોણ ના પાડે છે કે સિદ્ધાલયમાં આનંદ સિદ્ધો છે. સિદ્ધ ક્ષેત્રમાં જાય છે ને તો એમ જ યાત્રા એવી રીતે થાય છે. ગિરનાર ઉપર ગયા ગુરુદેવ 17મી સાતમા એમના ભગવાનના જે પગલાં છે અહીંથી બરાબર સમજાય. ભગવાનનો આત્મા અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે, આપણે માથે જ છે, ઉપયોગ ત્યાં સુધી લંબાઈ જાય છે. સિદ્ધાલય સુધી ઉપયોગ લંબાઈ જાય છે. એમ નિમિત્ત બનાવી શકાય છે, નિમિત્ત નિમિત્ત સમજો બનાવી શકે છે, પણ આ જે પ્રવૃત્તિ કરે છે એમ એ પ્રવૃત્તિ નથી. વિતરાગતા એ બીજા જીવોની નિમિત્ત નિમિત્ત સંબંધવાળી પ્રવૃત્તિ નથી એમ કહેવું છે. એવી ઉપદેશવાળી પ્રવૃત્તિ છે, એવી રાગની પ્રવૃત્તિ જેમ પ્રવૃત્તિ નથી. છઠ્ઠો પારિગ્રહ, રાગ વિતરાગતા દોનો કર્તવ્ય નહીં હો શકે. રાગ વિતરાગતા દોનો કર્તવ્ય નહીં હો શકે, કારણ દોનો ભાવ પરસ્પર. રાગ વિતરાગતા દોનો કર્તવ્ય નહીં હો શકે, કારણ દોનો ભાવ પરસ્પર વિરુદ્ધ હૈ. અથવા અન્ય કે ચરિત્ર નિર્માણ કે કર્તવ્ય મેં વિતરાગી કર્તવ્ય કા સહેજી અભાવ હૈ. રાગ ને વિતરાગતા બંને એક જીવનું કર્તવ્ય ન હોય, કેમ કે વિરુદ્ધ ભાવ છે. એક દોષ છે ને ગુણ છે, દોષે કર્તવ્ય અને ગુણે કર્તવ્ય કેમ હોય. અથવા અન્ય કે ચારિત્ર નિર્માણ કે કર્તવ્ય મેં વિતરાગી કર્તવ્ય કા સહેજી અભાવ હૈ. અન્યના ચારિત્ર નિર્માણ કરવાનો જે ઉદ્દેશ છે એમાં વિતરાગી કર્તવ્ય છે અને એનો સહેજે અભાવ છે, કેમ કે એ પરિણામ તો આત્મા સાથે વર્તે છે, નિમિત્ત સાથે વર્તતું નથી. સાથે અન્ય કે પરિણામ કા કોઈ કરતા હોઈ નહીં શકતા. સાથો સાથ અન્ય કે પરિણામ કા કોઈ કરતા હોઈ નહીં શકતા. બીજાના પરિણામનો મુનિરાજ કે ભગવાન કે કોઈ કરતા થઈને કરે છે એ વાત તો વસ્તુ સ્વરૂપમાં જ નથી. સ્વયં માન્યતા બનાકર સ્વયં દુઃખી હોતા રહે, એવી ઊંધી માન્યતા બનાવીને દુઃખી થાય. બાકી અજ્ઞાની પણ કરી શકે છે એ વાત તો છે, વસ્તુ સ્થિતિમાં નથી. એક વાર પ્રથમ સમ્યક્ત્વ તો અધિગમ જ ઉપદેશ કે નિમિત્ત છે હિ હોતા હૈ, દૂસરે ભાવ મેં ઉન સંસ્કારો કે નિમિત્ત છે બિના ઉપદેશ સમ્યક્ત્વ પ્રાપ્ત કરને કે નૈસર્ગિક કહેતે હૈ. અગેનો ખુલાસો કરીને નૈસર્ગિક છે ત્યાં સંસ્કાર છે, પણ એને પણ પહેલા અધિગમ થયું છે, એટલે સમ્યક દર્શન ન થયું, પણ એ સમ્યક દર્શનનું કારણ ગણવામાં આવે છે, એટલે એને સંકેત કહેવાય. કોઈ વાંધો નહીં,
તત્વનિર્ણય થયો છે
બરાબર. પ્રત્યક્ષ ઉપદેશ છે, પ્રત્યક્ષ ઉપદેશ થી તત્વનિર્ણય થયો છે. સંસ્કાર પડી ગયા છે ઓળખીને, પણ નાનીને ઓળખીને સંસ્કાર પડી જાય, તીવ્ર રુચિ થાય, સંસ્કાર પડી જાય. બહુમાન આવે ગુણ પ્રત્યે તીવ્ર રુચિ થાય તો સંસ્કાર પડી જાય, ભલે પોતાને ઓળખાણ આત્માને ન થઈ હોય પણ સંસ્કાર પડી જાય. બે જગ્યાએ સંસ્કાર પડે છે, ઓળખાણ વાળાને તો નિયમથી પડે છે, એને વ્યક્ત રુચિ કહેતા હતા ગુરુદેવ, અને એક અવ્યક્ત રુચિમાં પડે છે, એને ખબર ન હોય સંસ્કાર પીડ્યા છે. આને તો પોતાને ખ્યાલ આવી જાય છે, એ નિર્ણયની ભૂમિકા છે, એ તો એકદમ નજીકની ભૂમિકા છે. સુંદર દર્શન અવ્યક્ત રુચિમાં પણ કોઈ નિયમ સંસ્કાર પડે છે, એટલે ગુરુદેવ ગુરુદેવની સામે એક વાર પ્રશ્ન. હવે કોઈ એમ પૂછે છે કે તમે આ 40-45 વર્ષથી ઉપદેશ આપો છો, પણ સુંદર દ્રષ્ટિ કેટલા થયા એમ. મારે ત્યાં હજારો ભલે માણસો આવે, પણ સુંદર દ્રષ્ટિ કેટલા થયા એમ પૂછે છે. આ કાળ એવો છે, કયા જીવને ક્યારે કેટલી રુચિનું પરિણામ થઈ ગયું એનો કઈ ખબર પડે છે નહીં. બહાર એને કોઈને ખબર પડે છે, બહાર કોઈને ખબર સંસ્કાર લઈને ભણાવ્યા છે, એવું એવું લાગે છે કે સંસ્કાર લઈને ગુરુદેવને કેમ ખબર પડે. જ્યારે આત્મભાવમાં વાણી નીકળે છે, એ વાણીમાં કઈ ગોઠવેલું નથી આવતું. બહુ ઓછા માણસો એવું વિચારતા હોય છે કે વક્તા છે એ ગોઠવા વગર ક્યાંક બોલે. એ વિશે કહેવો એ તો એને નક્કી તો કરી દે ને મારે આ વાત કરવી છે. જ્ઞાનનું એવું છે, એક સેકન્ડ પછી કયું વચન નીકળશે એને પોતાને ખબર નથી. ગુરુદેવ તો ઘણી વાર પોતે આશ્ચર્ય માનતા, આજે નીકળી ગયું, આપણે કઈ વિચાર્યું નહોતું ને નીકળી ગયું. એ એમને પોતાને ખ્યાલ આવે છે કે જયારે કુદરતી વાણી આવી રીતે નીકળી જાય છે, આપણે તો આપણા આત્મરસમાં હોઈએ છીએ ને, વાણી જયારે આમ નીકળી જાય છે કુદરત છે ને, આ તો કુદરત છે. પછી એમનો વિકલ્પ વિચાર કોઈ ગોઠવણમાં અને કુદરતી વાણી નીકળે છે, એના સકાળ પાકો છે ને નીકળી જાય છે. દ્રવ્ય ભાવનો નિમિત્ત છે અને આત્મભાવ છે, વિકલ્પ રસ વાળો આવે છે, નક્કી કોઈને પાટો પાકી જાય છે. આવી વાણી ખરે છે ખાલી જાય એ રીતે. અને કેટલાક ઉલ્લાસ ઉત્વેરીવાન જીવો પણ વ્યક્ત પણ કરતા હોય છે ઉલ્લાસ પોતાનો, એના ઉપરથી પણ એને ખબર ન હોય કે એને કેટલી રુચિ છે, પણ નાને એને ખબર હોય કે એની રુચિ કેટલી છે. આવશે આવશે ચિત્ર બીજું એમને પોતાને ખ્યાલ આવી ગયો કે જયારે મને તો એક વ્યાખ્યાનથી આટલો બધો લાભ થયો, તો ભલે મારી જેમ કોઈ થયું હોય કે ન થયું હોય, પણ વાણી એવી છે કે ઘણા જીવોને લાભનું કારણ થાય એમાં તો કાંઈ સવાલ દેખાતો નથી. મને આટલું બધું સહેલાઈથી મળી ગયું તો બીજા જીવોને કાંઈક તો પીડ્યું હશે કે નહીં અંદર છાંટા સંસ્કારના. ભલે સમ્યક દ્રષ્ટિ તરીકે નથી દેખાતા, પણ સંસ્કારના તો છાંટા પડ્યા હશે. જ્યારથી સમજ્યા ત્યાંથી આવો અદભુત લોકોત્તર માર્ગ છે અને ચોખ્ખો છે, નિર્ભેળ માર્ગ છે. તો પછી વીરી ઉપાડવાનું છે, અંદર તો આનંદ વીરી કર્યું છે, ઉપાડવાનું છે. વીરી લાભ દેખાય અને જાયલો રે જે જીવના સ્વભાવમાં નથી, લાભ દેખાવો જોઈએ. સંસ્કારી થોડા વધારે હોય અને વગર સંસ્કારી ઘણા હોય, બાકી ઉપર જાવે સંખ્યા ઘટે, નીચે જાવે સંખ્યા વધે. પરંતુ સ્વયં પરાશ્રિત દ્રષ્ટિ હટાકર સ્વ આશ્રિત પરિણામ કરે તો ઉદ્દેશકો નિમિત્ત કહા જાતા કરતા નહીં, તો પણ ઉદ્દેશ ને નિમિત્ત કહેવાય છે, ઉદ્દેશ ને કરતા કહેવાતો નહીં. જિસકી યોગ્યતા હોય ઉસકો નિમિત્ત નિમિત્ત એક સંબંધ કા સરળી યોગ હતા. પછી આ બધી યોગ્યતા છે, આ બધું જગતમાં નિમિત્ત છે, નિમિત્ત નિમિત્તના રસ્તે ઉપાદાનમાં પોતાના ઉપાદાનમાં હેલું જાય છે, યોગાનું યોગ કોઈ થઈ જાય છે. બસ ભાવનગરમાં જૈનોની વસ્તી કેટલી? દિગંબરમાં એ વખતે તરી 35 ઘર ઉમડના હતા. અમુક જ માણસ ત્યાં જતા હતા કે જતા હતા, એ બધા 1 કોટીમાં કઈ જાય એવું મળતું નથી. સોનગઢમાં 4000 વસ્તી છે. બધા ગુરુ પાસે 4000 જ્યાં પોતાની જેની યોગ્યતા હોય એને એમ કે છે, યોગ્યતા હોય એનું ધ્યાન કરે નથી. યોગ્યતા ન હોય તો ધ્યાન પડતો એસા નિમિત્ત નૈમિતિક સંબંધ અનાદિથી ચાલ્યો. જગતમાં આ પ્રકારના બનાવો અનાદિથી બનતા રહે છે. જવળમાં તો એમ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ પણ પારિણામિક ભાવે અનાદિ અનંત એ વસ્તુ બનવાની. એક જીવ ગતિ કરે છે, કુદરત પરમાણુ ગતિ કરે. ગતિ કરનાર તો 2 પદાર્થ છે, 6 માંથી. એક પરમાણુ કે એક જીવ ગતિ કરે ત્યાં ધર્માસ્થ કઈ સદાય હાજર છે. આના દિવસે સ્થિતિ કરે તો અધર્માસ્થ કાય હાજર છે. હવે એને ધર્માસ્થિ, હવે ધર્માસ્થિ કાય ને કઈ ખબર નથી, ને જીવ ને જળ ને કઈ ખબર નથી. જીવ ને તો આમ જઈ નો માં સમજતા હોય એના ખબર પડે કે આ એક પદાર્થ છે, બાકી ક્યાં ખબર છે કોઈને કઈ ખબર નથી. જગતની વ્યવસ્થા સહજ સ્વયં છે. આવી જયારે જગતની વ્યવસ્થા છે કે જેને આત્માના કલ્યાણ હારે કાંઈ લેવા દેવા નથી. આ ગતિ સ્થિતિ કરે છે, પરિભ્રમણ કરતા પરમાણુ અને જીવો, એમાં કલ્યાણને શું લેવા દેવા? કાંઈ કલ્યાણને કાંઈ લેવા દેવા નથી. તો જગતની વ્યવસ્થા અનાદિ અનંત છે, તો પછી કલ્યાણના માર્ગને કોઈ વ્યવસ્થા ન હોય એમ કેમ માનવું? આત્મકલ્યાણના માર્ગની વ્યવસ્થા જગતમાં ન હોય એમ કેમ માની શકાય? વ્યવસ્થા છે, એની ચિંતા કરવાની જરૂર અત્યારે. મિત્ર આ પ્રશ્ન ચાલે છે સમાજમાં, જ્ઞાની નથી શું કરીએ, હવે તો જ્ઞાને ચાલી લાગ્યા. આપણે તો કેમ કે આપણે તો કઈ લીધું નહીં, આપણે શું કરવું? આપણે જ્ઞાની હતા ત્યારે લાભ લીધા નહીં, હવે એમ ખ્યાલ પડે છે કે જ્ઞાનીનો લાભ લેવા જેવો છે. મારી જગતની અંદર આ વ્યવસ્થા છે, અને જીવ જો પોતે તૈયાર થાય તો એને એની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા યોગ્યતાની કરવાની છે, નિમિત્તની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ વ્યવસ્થા કરવાની જવાબદારી કુદરતની છે. કુદરતે કુદરતને માથે એ જવાબદારી નાખેલી છે. એની જવાબદારીમાં આપણે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. आशा है कि मुनियों के उपदेश संबंधी विषय के उपरोक्त स्पष्टीकरण से मेरा दृष्टिकोण आपके लक्ष्य में आया. मने आशा है कि मुनियों ना उपदेश संबंधी जे आ विषय छे, मुनियों ए उपदेश देवो जोईए बीजाना, એનો એ સંબંધીનો ઉપરોક્ત જે સ્પષ્ટીકરણ મેં કર્યું છે એમાં મારો દૃષ્ટિકોણ તમારા લક્ષ્ય પર આવ્યો હશે. દૃષ્ટિદોષ હટે બાદ મુનિયો કો ઉપદેશ કા રાગ ઉનકી અસ્થિરતા કા દોષ હૈ કર્તવ્ય. એમને દર્શનો હટી ગયો, તૂટી ગયો, પછી મુનિયોને ઉપદેશનો રાગ આવે, અસ્થિરતાનો દોષ છે, એ કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય નથી, કેવો વિતરાગી માર્ગ છે. ઉત્સવ થાય ને એક વિદ્વાન ને પ્રવચન કરવાનું ન આવતું હોય તો પેલા મને પ્રવચન કરવાનું આપ્યું હતું, મારું પ્રવચન ન ગોઠવું, મારું વાંચન ન ગોઠવું. મુનિયો આવી ઊંચી દશામાં હોય છે, લાગી પડે ધર્મના લોભી જીવો લાગી પડે કે પ્રભુ કાંઈક આપો, અમને કાંઈક દેતા જાઓ, હાથમાં પધાર્યા છો તો કાંઈક અમને પ્રસાદી દેતા જાઓ, તો 2 વચન કહી દે. આટલી ઊંચી સ્થિતિએ બિરાજે છે, ઉપદેશનો રાગ નથી. કેવો વિકલ્પ છે? સાધનામાં પડ્યા છે, એ સાધના ઈશ દોષ કો સ્થિરતા કા પ્રયત્ન કરતે કરતે કર્તવ્ય નથી, દોષ છે એને સ્થિરતાનો પ્રયત્ન કરી કરીને હટાતે જાતે એને તોડતા જાય છે. કર્તવ્ય સમજ કર રખના નહીં ચાહતે. ઉપદેશ આપો, મારું માન સન્માન થાય, ઝેર ઝેર ખાવાની વાત છે. માન સન્માન થાય તો ઝેર ખાવાની વાત. આપકા પ્રોગ્રામ લિખે પત્ર સદા સંબંધીમાં પણ આવો પત્ર વ્યવહાર ચાલ્યો છે, દશા ફરીથી છે ને. ઓમ શ્રી સદગુરુ દેવાય નમઃ. ભગવાન જાણે આપણને પરિચય નથી, એવું લાગે છે કે નહીં સમજી શક્યા હોય. દિગંબર સંપ્રદાય બુદ્ધિમાં જે વર્ત ના હોય એના લેખ આવે છે, ક્યાં ઠેકાણા ઠેકાણા હોતા નથી. લેખા બુદ્ધિ સમજી શકી વિરોધ કરે છે આપણો, આપણા તો વિરોધમાં નથી ને, આપણા વિરોધમાં નથી. આ વિધિ ચંદી શેઠી કરીને છે, જયપુર મારીએ છીએ, જયપુર મારીએ છીએ
ને,
જયપુર મારીએ છીએ. એમને વેવાય થાય છે, સીધા વેવાય નહીં પણ કુટુંબમાં ભાઈઓમાં છે એ રીતે થઈ હોય છે.
બેન ગુજરી ગયો
ચાર બહેનો માટે અજમેર વાળા એક પત્ર તારીખ 22/11 કા યથા સમય મિલા. 9 તારીખે મોક્ષ માર્ગી જીવની જે અસ્થિરતાઓ છે ચારિત્ર ગુણના પરિણામ, એને કારણે અસ્થિરતાથી દેવાદિક પ્રત્યે પરિણામોમાં, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામોમાં ખેદ વર્તતે. ખેદ તો વર્તે કેમ કે એ તો રાગ છે, ખેદ વર્તતે કેમ કે આકુલતામાં છે ને, અને અભિપ્રાયમાં એને ઈચ્છતા નથી. ખેદ વર્તતે અખંડ કે સદભાવનું પરિણમન હોતે હોય, અને અખંડના સદભાવ રૂપે બીજો અંશ છે એ અખંડ પ્રત્યે વળેલો છે, તેમાં અખંડનું અસ્તિત્વ પકડ્યું છે એવું પરિણમન હોતે હોય ધર્મી જીવની આ દશા છે. અસ્થિરતાથી દેવાદી પ્રત્યેના પરિણામો જાય છે ખેદ સહિત. બીજું કે અખંડની સાથે સદભાવરૂપ પરિણમન, એસે ધર્મી જીવ કી બુદ્ધિપૂર્વક દેવાદી પ્રત્યે સ્વરૂપ દ્રઢીભૂત કરને કે આશય કી પ્રવૃત્તિ મુખ્ય તૌર પર હોતી રહેતી હૈ એસા દિખતા હૈ. એવા ધર્મી જીવને બુદ્ધિપૂર્વક દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ થાય છે. ભગવાનની પૂજા કરો, શ્રી ગુરુ હોય તો એને સત્સંગ કરો, એમાં બુદ્ધિપૂર્વક ધર્મી જીવકી બુદ્ધિપૂર્વક દેવાદિત પ્રત્યે જે પ્રવૃત્તિ થાય છે એ સ્વરૂપ દ્રઢીભૂત કરીને કે આશય સાથે સાથે થાય છે. રાગ રાગ ખાતર રાગ નથી કરતા, પણ તે નિમિત્તોને એ વિતરાગતામાં નિમિત્ત બનાવે છે, અથવા વિતરાગતા કેળવવાનો આશય છે, વિતરાગતા વધારવાનો આશય છે, રાગ વધારવાનો આશય નથી. કેમ કે ધર્મી જીવ છે, ધર્મી જીવ કે સ્વરૂપ દ્રઢીભૂત કરીને કે આશયની પ્રવૃત્તિ મુખ્ય તોરસે હોતી રહેતી. તો મોક્ષ માર્ગી જીવને તો મુખ્યપણે બાહ્ય પ્રવૃત્તિમાં પણ એમને વિતરાગતા અને સ્વરૂપને દ્રઢ કરવાનો જ આશય છે, એસા દિખતા હૈ એમ લાગે છે. ઈશ પર વિશેષ સ્પષ્ટીકરણ ચાહ સ્વામીને આ વાત ઉપર હું તમને સ્પષ્ટીકરણ ઈચ્છું છે. તો એ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. મેં જ લખેલો કાગળ છે, ભાષા દઈશ ને, બે બાજુનું પણ ખોલીને ભાષા દઈશ. એના પર સ્પષ્ટીકરણ માગી છે કે ભાઈ ધર્મીજીને બુદ્ધિપૂર્વક પરિણામ તો દેવગુરુ શાસ્ત્રના થાય છે, એમાં તો સ્વરૂપ દ્રઢીભૂત કરવાનો આશય હોય છે, મુખ્યપણે તો એ જ આશય છે એવું લાગે છે. તમારું શું સ્પષ્ટીકરણ છે આ વાત ઉપર, તમે શું કહો? હાથ પોઈન્ટ લેખા છે એક મુદ્દા ઉપર, કોઈ સરસ છે મુદ્દા બહુ સરસ. નાની જ્ઞાની ને જ્ઞાની અજ્ઞાની ને બધી કેવી રીતે જોઈએ એ બધી લાગે છે. સ્વરૂપ કી દ્રઢતા દેવાદિક પ્રત્યે કી વૃત્તિ છે નિશ્ચયહીન નહીં હોતી. જેટલો અંશ બહાર જાય છે એટલું નુકસાન છે, એને નામનું મોકલવા. એક બહુ સરસ મેં વાત કરી છે, એ પહેલાં એક જ વાક્યમાં કરી છે કે જ્ઞાની હોય તો, પણ એટલો અંશ બહાર ગયો ને, બહાર ગયો એટલો નુકસાન, અંદર ગયો એટલો લાભ, બસ બે ભાગ પડી દીધો. ત્યાં પણ કાંઈક લાભ છે એ વાત સિદ્ધાંત બહારની છે, એમ કહેવાય છે સિદ્ધાંતમાં એ વાત. નિશ્ચય સિદ્ધાંત જો ગોતો પહેલો ખુલાસો નિશ્ચય કરી નાખ્યો, પછી હવે બધી અપેક્ષાઓ લેશે જુદી જુદી, પણ પહેલી એક વાત શુદ્ધ નિશ્ચયની કરી નાખે. સ્વરૂપ કી દ્રઢતા દેવાદિક પ્રત્યે કી વૃત્તિ છે નિશ્ચયહીન. કેમ કેમ છે ભલે હમ એવી તરાગ દેવ એમાં શું છે એ ધર્મી જીવ છે, વિતરાગ દેવના દર્શન કરે છે તો ઉપયોગી એ લાભનું કારણ નથી, પણ ઉપયોગ પાછો એ લાભનું કારણ છે. ભગવાનની વિતરાગતા જોવે છે, ભગવાનની વિતરાગતા જોવે છે ત્યારે સીધું સ્વરૂપ સ્મરણ આવે છે. મારું સ્વરૂપ પણ બરાબર મારું સ્વરૂપ આવું છે, પછી જે પોતાની બાજુ રહ્યો એ લાભ છે. તો પૂર્વપરી એને નિમિત્ત કહેવામાં આવે છે. આ જવાબમાં સૂક્ષ્મતા છે. જે પ્રશ્ન છે એની અંદર જે સ્વરૂપ દ્રઢીભૂતતાની વાત લીધી છે તો એ તો ક્યારે પૂર્વપર્યાયમાં બને છે, એ જ પર્યાયમાં નથી. એમ શું કહેવું છે, જે ઉપયોગ દેવ પ્રત્યે ગયો એ તો પર દબાવ ઉભું ગઈ ગયું. ભાઈ એ કુંકુંદ આચાર્ય અષ્ટમાં કહ્યું ગુરુદેવ કહેતા હતા, પરબ્રહ્મ તરફ એ આત્માને ગતિ જ કરવા જેવું પરિણામ નથી. ભલે ને સામે વિતરાગ દેવ બિરાજમાન એ આત્માને ગતિ કરવા જેવું પરિણામ જ નથી, એ બાજુની પરિણામની ગતિ જ ન હોય પોતાને. ત્યાંથી જે પાછો ગયો છે ત્યારે એને નિમિત્ત કહેવાય છે કે ભગવાનના નિમિત્તે પણ લાભ થયો, પણ એ તો પાછો રહ્યો એનો લાભ થયો છે. શું સંવેદનનું સ્મરણ લીધું, સાવધાની લીધી, શું પરિણતિ ચાલતી હોય એટલે વિશેષ સાવધાની આવિર્ભૂત કરે છે તો એને નિમિત્ત કહેવાય છે. ત્યાં કેમ કે એ સિવાયના પણ નિમિત્તો છે એ પરિણામને ઉપયોગને, ઉપયોગને એ સિવાયના પણ નિમિત્તો તો છે. શું પણ આને એટલા માટે કહેવાય છે ત્યાંથી આ બાજુ વળી જાય છે માટે એમ કહેવાય કે ભાઈ એમનો આશય હતો દર્શન કરવા જેટલે ગયા હતા, એમ છોકરો બુદ્ધિપૂર્વક દર્શન કરવા ગયા ભગવાનના, અંદર વળગ તો મારે એ નિમિત્તે પણ એમને પોતાના તરફ ભાવ આવિર્ભાવ કરવો હતો, સ્વરૂપ ભાવ સ્વરૂપનો ભાવ આવિર્ભાવ કરવો હતો. તો પણ એટલો તો બહાર ગયો ને, એ લાભનું કારણ નથી. વિરાજી ભલે લાભનું કારણ હોય પણ એટલો લાભનું કારણ નથી. એ કટકો જુદો ભાઈ ગયા કે છે, બહુ સારી વાત.
બારમાં ત્યાં ઉપયોગ ગયો એટલે નુકસાન કારણ છે, પણ ત્યાંથી જે પાછો એ પોતામાં આવ્યો ને એટલે એમને લિમિટ કહેવાય,
એટલે લિમિટ કહેવાય છે. નિમિત્ત એ બાર ગયા એટલું નિષેધ કરો પેલા, એ નિશ્ચય પેલા પકડો એમ કે છે. એમની ચર્ચામાં જે મજા હતી આ વાતની હતી, પણ એ કેવી રીતે વાતને ઉઠાવતા હતા, જોર બહુ હતું ને, જોર બહુ હતું એટલે જોરમાં એવી રીતે જ વાતને ઉઠાવ પકડતા પકડાવતા હતા. એવી પદ્ધતિથી ચર્ચા ચાલતી હતી, ચર્ચાનો ઢંગ અને પદ્ધતિ જ એ હતી, એ વિશેષતા. શુદ્ધ નિશ્ચય છે એકદમ. હવે આગળ ચાલે છે, મન આશ્રિત વિચારપૂર્વક માનવી પાસે યથાર્થ અખંડ આશ્રિત સહજ આંશિક વૃત્તિ પાસે દબાવ નહીં આવતા. હવે તો માન્યતાનો વિષય લે છે, પહેલો આ આશ્રમનો વિષય લીધો, હવે માન્યતાનો લે છે, પછી આગળ જુદા જુદા પડતા લેશે. તો સાત પત્ર બહુ તો એ ઇસ્યુ આપો તો એ કેટલા પડખેથી વિષયને વિચારે છે, ખ્યાલ આવે.
પરમ કૃપા શ્રી સદગુરુદેવ નો જય હો.